જય જિનેન્દ્ર બધાને. આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાના ક્લાસ શરૂ કરીએ છીએ. બધા મંગલાચરણ માટે હાથ જોડી લેશે. નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજાયાણમ, નમો લોએ સવસાહૂણમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદકુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ. આપણે પાગલા મંદિર અંતર્ગત શ્રી જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાના ક્લાસ ચાલી રહ્યા છે. એમાં આપણે એનો આઠમો અધ્યાય પ્રમાણલય નિક્ષેપ અધિકારની ચર્ચા ચાલુ છે. પ્રમાણલય નિક્ષેપ અધિકારમાં પણ આપણે વિશેષ જે નય અધિકાર છે એની વાત આપણી ચાલુ છે. જો ગત અનેક ક્લાસમાં આપણે નયના નિશ્ચયને, વ્યવહારને, પછી નિશ્ચય નહીંના દ્રવ્યાર્થિક નહીં, પર્યાયાર્થિક નહીં અને વ્યવહાર નહીંના સદભૂત અને અસદભૂત નહીં, દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકના નૈગમ આદિ સાત નયો, નૈગમ સંગ્રહ, વ્યવહાર, ઋજુ સૂત્ર, શબ્દ નહીં, એવમ ભૂત નહીં, એ બધાની ચર્ચા આપણે કરી. અને વ્યવહાર નહીંમાં ઉપચરિત અનુપચરિત સદભૂત, ઉપચરિત અનુપચરિત અસદભૂત, એ બધાની ચર્ચા કરી. એના પછી આપણે શબ્દ નહીં, અર્થ નહીં અને જ્ઞાન નહીંની વાત કરી. બોલવાની વાણી શબ્દ નહીં છે, જે પદાર્થની વાત કરવામાં આવે છે અર્થ નહીં છે, અને આપણું જ્ઞાન જે એને જાણે છે પદાર્થને તેને જ્ઞાન નહીં કહે છે, એની આપણે ચર્ચા થઈ. એના પછી શાસ્ત્રના અર્થ કરવાની પદ્ધતિ, તો એમાં પાંચ પ્રકારના અર્થોની વાત થઈ આપણે. શબ્દાર્થ, નયાર્થ, પછી મતાર્થ, આગમાર્થ અને ભાવાર્થ, એ પાંચ શાસ્ત્રના અર્થ કરવાની પદ્ધતિની વાત થઈ. અને ગત છેલ્લા ક્લાસમાં આપણે નિશ્ચય અને વ્યવહારને કેવી રીતના સમજવું, નિશ્ચયનું શું પ્રયોજન, વ્યવહારનું શું પ્રયોજન, આ બધાની ડિટેલમાં આપણી ચર્ચા થઈ. બરાબર, આજે આપણે 92 ક્વેશ્ચન પર પહોંચ્યા છે, ત્યાંથી આપણે આગળ વધારશું. જો જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા પાનું 285, નય ક્વેશ્ચન 92. આ 92 ક્વેશ્ચનની પણ ચર્ચા આગળ આપણે થઈ જ ગઈ છે, એ ફરીથી અહીંયા રિપીટ તરીકે આવ્યો છે. જો આપણે એને જોઈ લઈએ, અધ્યાત્મશાસ્ત્રમાં નયોનું સ્વરૂપ શું છે. આ આપણે જેમ જેમ આ ક્વેશ્ચન આપણે જોશું એટલે આગળના બધા નયોનું રિવિઝન પણ આપણને પાછું થઈ જશે. અધ્યાત્મ નયોમાં, અધ્યાત્મશાસ્ત્રોમાં નયોનું સ્વરૂપ શું છે. જો ફરીથી, નય કોને કીધા હતા? પદાર્થને કોઈ એક પડખાથી જાણવાની પદ્ધતિ અથવા કહેવાની પદ્ધતિ એને નય કહ્યા છે. પદાર્થ તો અનંત ધર્માત્મક છે. આપણે કહીએ ને જૈન ધર્મ અનેકાંત, અનેકાંત વસ્તુ સ્વરૂપને બતાવે છે. અનેકાંત એટલે શું? કોઈ પણ પદાર્થમાં અનંત ગુણો, અનંત ક્વોલિટીઝ છે. કોઈ પણ પદાર્થમાં અનંત ગુણ, અનંત ક્વોલિટીઝ છે. એ ક્વોલિટીઝને વર્ણન કરવાની પદ્ધતિ એને શ્યાદવાદ કહેવામાં આવે છે. બરાબર, શ્યાદ એટલે કોઈ અપેક્ષાથી, વાદ એટલે કહેવું, કોઈક અપેક્ષાથી કહેવું. આ કોઈક અપેક્ષાથી કહેવાની પદ્ધતિને નય કહેવાય છે. બરાબર, કોઈ એક અપેક્ષાથી જ્યારે કહેવામાં આવે તો તેને નય કહે છે. બરાબર, તો જો આ નયોના મુખ્ય બે ભેદ છે. બરાબર, ત્યાંથી આપણે પેરેન્ટ નયોથી શરૂઆત કરી હતી ને, કે જ્ઞાન એના બે ભેદ, પ્રમાણ જ્ઞાન અને નય જ્ઞાન. પ્રમાણમાં પ્રત્યક્ષ પરોક્ષ આદિ આપણે જોઈ લીધા. નય જ્ઞાનમાં મુખ્ય બે ભેદ, નિશ્ચય નય અને વ્યવહાર નય. બરાબર, તેમાં નિશ્ચય નય કેવો છે? કે ગુણ ગુણીના અભેદને વિષય કરવા વાળો છે. આ ગુણ ગુણીનો અભેદ એટલે શું? નિશ્ચયને ગુણ ગુણીના અભેદને વિષય કરે છે એનો શું મતલબ? જો પદાર્થ એની અનેક વિશેષતાઓ છે, કોઈ પણ પદાર્થ અનંત ગુણો કહીએ ને આપણે, અનંત ગુણો એટલે એની અનંત વિશેષતાઓ છે, બરાબર. એ પદાર્થને એ જેવો છે એવું કહેવું, એની અનેક વિશેષતાઓ સહિત એક અભેદ પદાર્થ રૂપે કહી દેવું, એને નિશ્ચય નહીં કહેવામાં આવે છે. અને વ્યવહાર નહીં શું કરે છે, એને ભેદ પાડીને કહે છે. જેવી રીતના જીવમાં જ્ઞાન ગુણ, સાકરમાં મીઠાશ, સાકરમાં વ્હાઇટ કલર આદિ આદિ, આવી રીતના ભેદ પાડીને કહેવું એ વ્યવહાર થઈ ગયો. કેમ કે ખરેખર સાકરમાં આવા ભેદ નથી. પદાર્થ તો એક અભેદ વસ્તુ છે જેમાં અનંત ગુણો એક સાથે રહેલા છે, બરાબર. તો નિશ્ચયને કેવો છે કે ગુણ ગુણીના અભેદને વિષય કરવા વાળો છે. અને વ્યવહારને કેવો છે કે ગુણ ગુણીના ભેદને વિષય કરવા વાળો છે, બરાબર. જો આપણે વ્યવહાર નહીંમાં પહેલા પણ વાત થઈ હતી ને, વ્યવહાર નહીંના બે પ્રકાર છે. એક એક ટાઈપનો વ્યવહાર નહીં તો શું કરે છે કે બે જુદા જુદા પદાર્થો હોય, જે વિશ્વમાં બે ઇન્ડિપેન્ડન્ટ પદાર્થો છે જેનું કંઈ કનેક્શન નથી, તો પણ એ પદાર્થને જોડીને વાત કરનારો, એ બે પદાર્થોને જોડીને વાત કરનારો નહીં, તેને વ્યવહાર નહીં કહે છે. કયો? અસદભૂત વ્યવહારને, બરાબર. અને સદભૂત વ્યવહારને કેવો છે કે એક જ પદાર્થ એની જ સત્તાની વાત કરે છે, પણ એ પદાર્થને આખો અભેદ વાત નથી કરતો, જેમ નિશ્ચય વાત કરે છે, જેવો છે એવો નિશ્ચય કહી દે છે એમને. પણ વ્યવહાર શું કરે છે? જેવો છે એવું ન કહેતા એમાં ભેદ પાડીને વાત કરે છે. નિશ્ચય નહીં, ગુણોમાં ભેદ પાડીને વાત કરે છે. એટલે ગુણ ગુણીના ભેદને વિષય કરનારો તે વ્યવહાર નહીં છે. નિશ્ચય નહીં કેવો છે? ગુણ ગુણીના અભેદને નિશ્ચય વિષય કરનારો. અને વ્યવહાર નહીં કેવો છે? ગુણ ગુણીના ભેદને વિષય કરનારો છે, બરાબર. જો આગળ જઈએ તેમાં નિશ્ચય નહીંના બે પ્રકાર છે, બરાબર. લયના બે પ્રકાર, નિશ્ચય અને વ્યવહાર. હવે નિશ્ચયના બે પ્રકાર, જો આ નવી વસ્તુ છે, આપણે પહેલા આવ્યું નથી. શું કે છે? નિશ્ચય નહીંના બે પ્રકાર છે, શુદ્ધ નિશ્ચય નહીં અને અશુદ્ધ નિશ્ચય નહીં. આપણને નેચરલ ક્વેશ્ચન થાય ને કે પદાર્થ જેવો છે જો એવો જ કહી દેવાનો છે, તો હવે એમાં શુદ્ધ અને અશુદ્ધ ભેદ ક્યાંથી આવ્યા? પદાર્થ જેવો છે એવું જ વર્ણન કરવાનું હોય તો એમાં શુદ્ધ નિશ્ચય નહીં અશુદ્ધ નિશ્ચય નહીં આ બે ભેદ ક્યાંથી આવે? તો જો શું કહે છે, નિરૂપાધિક શુદ્ધ ગુણ ગુણીને અભેદ રૂપે વિષય કરનારો શુદ્ધ નિશ્ચય નહીં છે. જો નિરૂપાધિક શુદ્ધ ગુણ ગુણીને અભેદને, નિશ્ચય નહીં ની બેઝિક ડેફિનેશન શું છે કે પદાર્થમાં જે ગુણ અનંત ગુણો ભરેલા છે એને અભેદ રૂપે, ગુણ અને ગુણી, ગુણી એટલે દ્રવ્ય પોતે, ગુણી એ ગુણોના સમૂહને ગુણી કહેવાય છે, બરાબર. તો જેવી રીતના સાકરમાં અનંત ગુણો ભરેલા છે તો એ અનંત ગુણોને એક સાથે કહેનારું દ્રવ્ય, એ કહેનારું નહીં સોરી, તેને નિશ્ચય નહીં કહે છે, બરાબર. પણ હવે કેવો કેવો હોવું જોઈએ કે નિરઉપાધિક. નિરઉપાધિકનો શું મતલબ? નિરઉપાધિક એટલે કે કોઈ બીજાની ઉપાધિ સહિત, કોઈ બીજાના સંયોગ સહિત ન હોય એવો એવો શુદ્ધ નહીં. કોઈ બીજાના સંયોગ અથવા કોઈ બીજાના ઉપચાર સહિત ન હોય એવા ગુણગુણીનું વર્ણન કરનારો, એવા ગુણગુણીને અભેદ રૂપે વર્ણન કરનારો નહીં, તે શુદ્ધ નિશ્ચય નહીં છે. જો એક્ઝામ્પલથી આપણે જોઈએ, જેવી રીતના જીવ દ્રવ્ય છે, જીવ દ્રવ્યમાં અનંત ગુણો ભરેલા છે, જ્ઞાન દર્શન સુખ વીર્ય અસ્તિત્વ વસ્તુત્વ આદિ અનંત ગુણો છે. હવે બધા ગુણોના અભેદને એક સાથે જીવ દ્રવ્ય રૂપે વર્ણન કરનારો નહીં, તેને કેવું કહેવાય છે? નિશ્ચય, બરાબર. પણ હવે આ જ્ઞાન દર્શન આદિ ગુણો છે તો એની વર્તમાનમાં કોઈ અવસ્થા પણ છે કે નહીં, કોઈ પર્યાય છે કે નહીં એની વર્તમાનમાં? હા, તો પર્યાય શું છે કે જો જ્ઞાનમાં મતિ જ્ઞાન આદિ હોઈ શકે, અથવા કેવળ જ્ઞાનાદિ હોઈ શકે, એવી જ રીતે શ્રદ્ધામાં મિથ્યા દર્શનાદિ હોઈ શકે કે સમ્યક દર્શનાદિ હોઈ શકે, ચારિત્રમાં રાગ દ્વેષના ભાવ હોઈ શકે અથવા વિતરાગતાના ભાવ હોઈ શકે. ખ્યાલ આવે ને? તો ગુણ ગુણીના અભેદ રૂપે એટલે કે આત્માને એના અનંત ગુણોના પરિણમન સહિત વર્ણન કરવું, તેને તો નિશ્ચય નહીં કીધું એ બરાબર, પણ હવે એ ગુણોનું પરિણમન વર્તમાનમાં કઈ જાતનું છે? કર્મની ઉપાધિ સહિતનું છે, એટલે કે મતિ જ્ઞાન છે અથવા મિથ્યાત્વ આદિ પરિણામ છે કે રાગ દ્વેષના પરિણામ છે, કે કર્મની ઉપાધિ રહિતનું એનું પરિણમન છે, એટલે કે સમ્યક્ત્વ આદિ છે, કેવળ જ્ઞાન આદિ છે કે વિતરાગતા આદિ છે. ખ્યાલ આવે છે કે નહીં? હા. કોઈ પણ પદાર્થ એ પદાર્થના અનંત ગુણો અને એની વર્તમાન અવસ્થાઓ એ બધાનું મળીને એનું અભેદ થાય છે. દ્રવ્ય કોને કહેવાય? કે જે દ્રવ્ય ગુણ પર્યાયાત્મક આખી સત્તા જેની હોય તેને દ્રવ્ય કહેવાય. બરાબર. તો જેવી રીતના કે ઉદ્ગલ પરમાણુ, ઉદ્ગલ પરમાણુ એના સ્પર્શ રસ ગંધ વર્ણ ગુણો અને એની વર્તમાન અવસ્થા. વર્તમાન અવસ્થા શું છે? સમજો, સાકર એની વર્તમાન અવસ્થા છે. તો એ સાકર રૂપે પૂતગલને કહેવું તે ઉપાધિ સહિત થયું વર્ણન. ખ્યાલ આવે છે ને? જીવને મતિ જ્ઞાન આદિ સહિત કહેવો તો ત્યાં કર્મનું, જ્ઞાનાવર્ણીય કર્મનું ત્યાં ઉપાધિ આવે છે, અને જીવને કેવલ જ્ઞાન સહિત કહેવો તો ત્યાં જ્ઞાનાવર્ણ કર્મ આદિ કોઈની ઉપાધિ આવતી નથી, કેમ કે ત્યાં કર્મ છે જ નહીં, એટલે જીવનું શુદ્ધ પરિણમન ચાલી રહ્યું છે. ખ્યાલ આવે છે કે નહીં? હા. જીવ દ્રવ્ય, તેના અનંત ગુણો અને એની કર્મોપાધિ રહિત શુદ્ધ પર્યાય, એનું જ્યાં વર્ણન કરવામાં આવે તો તેને શુદ્ધ નિશ્ચય નહીં કહે છે. ખ્યાલ આવ્યો કે નહીં? શુદ્ધ નિશ્ચય નહીંનો શું મતલબ છે? કે જે નિરઉપાધિ, નિરઉપાધિ એટલે કે જ્યાં કોઈ કર્મની ઉપાધિ લાગુ પડતી નથી, એવા ગુણગુણીના અભેદ રૂપે વિષય કરનારો, એટલે કે જીવને કર્મની ઉપાધિ રહિત જોનારો નિશ્ચય નહીં. ખ્યાલ આવે છે ને? તેને શુદ્ધ નિશ્ચય નહીં કહે છે. અને જીવને કર્મની ઉપાધિ સહિત જોનારો નિશ્ચય નહીં, તેને અશુદ્ધ નિશ્ચય નહીં કહે છે. જો પાછળ પણ વાંચી લઈએ ને, ઉપાધિ સહિત ગુણ ગુણીનો અભેદરૂપ વિષય કરે તે અશુદ્ધ નિશ્ચય નહીં છે. જેમ કે મતિ જ્ઞાનાદિ સ્વરૂપ છે. ખ્યાલ આવ્યો કે નહીં? જો હજી કોઈક સિમ્પલ એક્ઝામ્પલ લઈને આપણે જોવું હોય તો જોઈએ. જે રીતના સમજો, આપણી પાસે સોનાના દાગીના છે. હવે એ સોનાના દાગીના બે ઓપ્શન હોઈ શકે ને, કાં તો એ સોનાના દાગીના પ્યોર સોનું છે, જેને આપણે કહે 24 કેરેટનું પ્યોર સોનાના દાગીના છે. બરાબર. તો સોનું દ્રવ્ય, તેના અનંત ગુણો, એનો સોનેરી કલર, એનું વજન, એની ચિકાશ, હા, એની કિંમત, એના ભાવ, એ બધા સોનાના અનંત ગુણો. અને એની વર્તમાન પર્યાય કેવી છે સોનાની? કે કોઈ પણ ઇમ્પ્યોરિટી રહિત, કોઈ એમાં ઉપાધિ, હા, કોઈ એમાં કોઈ એડલ્ટ્રેશન, કોઈનો સંબંધ નથી, એવું પ્યોર સોનું. તો એને કેવું કહેવાય? શુદ્ધ સોનું કહીએ ને આપણે, શુદ્ધ નિશ્ચય નહીં છે. ખ્યાલ આવ્યો? હવે એ સોનામાં સમજો 20 કેરેટનું છે, એમાં કંઈક અંદર ચાંદી મિક્સ કરેલી છે, અથવા તો ચાંદી પણ જવા દો, સમજો એ સોનું ઘણા વર્ષો જૂનું છે અને એમાં અંદર ઓલા ધૂળ ભરાઈ ગઈ છે. તો હવે એ સોનું કેવું છે? કે એ સોનું એના અનંત ગુણો સહિત એ તો છે જ, પણ સાથે એમાં કોઈકની ઉપાધિ છે, કોઈકનું એમાં સંયોગ, એનો નિમિત્ત હોવાનો આરોપ અપાય છે એ સોનાના દાગીનામાં, માટે એને ઉપાધિ સહિત કેવું કહેવાય? અશુદ્ધ નિશ્ચય નહીં કહેવામાં આવે છે. આ ઉદાહરણ થોડું સ્થૂળ ઉદાહરણ છે, બરાબર 100% લાગુ પડતું નથી, પણ જીવમાં એકદમ પરફેક્ટ લાગુ પડે છે. જીવ દ્રવ્ય, તેના અનંત ગુણો અને એની વર્તમાન પર્યાય, એ વર્તમાન પર્યાય જો શુદ્ધ હોય, કોઈ કર્મની ઉપાધિ લાગુ ન પડે, તો એને શુદ્ધ નિશ્ચય નહીં કહે છે. એવા એ પર્યાયને નહીં, એ જયારે જીવને અભેદ રૂપે વર્ણન કરવામાં આવે, ગુણ ગુણીના અભેદ રૂપે એ શુદ્ધ પર્યાયો સહિત, તો તેને શુદ્ધ નિશ્ચય નહીં કહે છે. અને જયારે જીવના અભેદનું વર્ણન કરવામાં આવે પણ એમાં પર્યાયની અશુદ્ધ અવસ્થા હોય, કર્મની ઉપાધિ હોય, તો તેને અશુદ્ધ નિશ્ચય નહીં કહે છે. ખ્યાલ આવ્યો કે નહીં? હા, અશુદ્ધ નિશ્ચય નહીં અને અશુદ્ધ નિશ્ચય નહીં. જો આપણે શું વાત ચાલી રહી છે કે અધ્યાત્મશાસ્ત્રમાં નયોનું સ્વરૂપ શું છે, તેમાં કીધું મુખ્ય બે નય છે, નિશ્ચય અને વ્યવહાર. પછી નિશ્ચયના બે ભેદ કીધા, શુદ્ધ નિશ્ચય નહીં અને અશુદ્ધ નિશ્ચય નહીં. ખ્યાલ આવ્યો? હવે વ્યવહારના ભેદ કહેશે. નિશ્ચયના ભેદોની શું વાત થઈ કે જે નય વસ્તુને એના અનંત ગુણ સહિત, ગુણ ગુણીના અભેદ સહિત અને કર્મની ઉપાધિ રહિત એવું શુદ્ધ રૂપે વર્ણન કરે તો તેને શુદ્ધ નિશ્ચય નહીં કહે છે. જેવી રીતના પૂતગલને પરમાણુ રૂપે વર્ણન કરે તો શુદ્ધ નિશ્ચય નહીં છે. અને એને કોઈ સ્કંદ રૂપે, કોઈ પર્ટિક્યુલર ફોન આદિના સ્કંદ રૂપે વર્ણન કરવામાં આવે પૂતગલને, તો ત્યાં અનેક બીજા પરમાણુની ઉપાધિ છે. જીવને મતિ જ્ઞાનાદી અથવા મિથ્યાત્વાદી રાગ દ્વેષાદી પરિણામો સહિત વર્ણન કરવું અભેદ રૂપે, ભલે અભેદ રૂપે વર્ણન છે એટલે જે નિશ્ચય નહીંનો ભેદ છે, પણ ત્યાં કર્મની ઉપાધિ છે માટે તેને અશુદ્ધ નિશ્ચય નહીં કહે છે. બરાબર? તો આ નિશ્ચય નહીંના બે ભેદ થયા, શુદ્ધ અને અશુદ્ધ. હવે જો વ્યવહાર નહીંની વાત કરે, આ વ્યવહાર નહીંની ચર્ચા આપણે આગળ થઈ ગઈ છે, એ જ ફરીથી આમાં આવે છે. જો વ્યવહાર નહીંના બે પ્રકાર છે, સદભૂત વ્યવહાર નહીં અને અસદભૂત વ્યવહાર નહીં. બરાબર? સદભૂત વ્યવહાર નહીં કોને કહે છે? જો એક સોરી પહેલા અસદભૂત વ્યવહાર નહીં કહે છે. અસદભૂત વ્યવહાર નહીં કોને કહે છે? એક વસ્તુને વૃક્ષ અને ડાળીની માફક ભેદરૂપ વિષય કરે તે સદભૂત વ્યવહાર નહીં છે. સોરી કન્ફ્યુઝ કરે. સદભૂત વ્યવહાર નહીં કોને કહે છે? એક વૃક્ષ, એક વસ્તુને ભેદરૂપે વિષય કરે તેને સદભૂત વ્યવહાર નહીં કહે છે. કોઈ એક વસ્તુ છે, જેવી રીતના જીવ દ્રવ્ય, તો એમાં દ્રવ્ય ગુણ અને પર્યાય આ જુદા જુદા ભેદરૂપે કહેવું એ ખરેખર સદભૂત વ્યવહાર નહીં છે. ખરેખર દ્રવ્યમાં આવું ભેદ નથી. દ્રવ્ય તો એક જ વસ્તુ છે, એની જ વિશેષતાને ગુણ કહે છે અને એની જ અવસ્થાને પર્યાય કહે છે. પણ આ તો સમજાવવા માટે ઘણીવાર આવી રીતના ભેદ પાડીને સમજાવવામાં આવે તો એ સદભૂત વ્યવહાર નહીંનો વિષય છે. જેવી રીતના એક વૃક્ષ આખું છે, પણ એનું આખું વૃક્ષ અને ડાળી ને ફળ ને પાંદડા ને બધું જુદું જુદું વર્ણન કરવું આ સદભૂત વ્યવહાર નહીં કહેવામાં આવે છે. બરાબર? હવે બીજું, ભિન્ન ભિન્ન વસ્તુઓને અભેદરૂપ એકરૂપ ગ્રહણ કરે તે અસદભૂત વ્યવહાર નહીં છે. કોઈ બે જુદી જ વસ્તુ છે એને એક સાથે જોડીને વાત કરવી તેને અસદભૂત વ્યવહાર નહીં કહે છે. જેવી રીતના કે આ મારું શાસ્ત્ર છે, આ મારું શાસ્ત્ર છે એમ કહેવું. હવે શાસ્ત્ર જુદું દ્રવ્ય છે, પૂતગલ પદાર્થ પૂતગલ દ્રવ્યની પર્યાય છે. હું જીવ દ્રવ્ય જુદો છું અને તોય મારું છે એમ કહેવું એ અસદભૂત વ્યવહાર નહીં છે. વ્યવહાર નહીં કોને કહે છે? કે પદાર્થ જેવો છે એને તેવો ન કહેવો, પણ કોઈ અન્ય પદાર્થ સાથે ભેળવીને કહેવું અથવા એ પદાર્થમાં ભેદ પાડીને કહેવું તેને વ્યવહાર નહીં કહે છે. હવે જ્યારે અન્ય પદાર્થ સાથે ભેળવીને કહે તો તે અસદભૂત વ્યવહાર નહીં છે. અસદભૂત એનો શું મતલબ? અસદ અસત છે, જે સત નથી. આ બે પદાર્થ સાચે એક નથી, જુદા જ છે, તો પણ એને એક સાથે ભેળવીને કહે છે એટલે અસદભૂત વ્યવહાર નહીં છે. અને જ્યારે એક જ પદાર્થમાં ભેદ પાડીને કહે તો તેને સદભૂત વ્યવહાર નહીં કહે છે. એનો શું મતલબ? સત છે, ખરેખર એ પદાર્થ એક જ છે, જુદા નથી, પણ તો પણ એમાં ભેદ પાડીને કહે છે માટે તે સદભૂત વ્યવહાર નહીં છે. બરાબર? જો હવે એના ભેદ પાછા આગળ, તેમાં સદભૂત વ્યવહાર નહીંના બે ભેદ છે, ઉપચરિત અને અનુપચરિત. જે એક જ પદાર્થ છે એમાં ભેદ પાડીને વાત કરે તો સદભૂત કીધું, હવે એમાં પાછા બે ભેદ, ઉપચરિત સદભૂત અને અનુપચરિત સદભૂત વ્યવહારને, એ શું છે જો આગળ જોઈએ. જે નય ઉપાધિ સહિત ગુણ ગુણીના ભેદને વિષય કરે તે ઉપચરિત સદભૂત વ્યવહાર નય છે. જેમ કે જીવના મતિ જ્ઞાનાદિ ગુણ કહેવા. જો જ્યાં વ્યવહાર નહીં, પદાર્થમાં ભેદ પાડીને વાત કરે છે, પણ એ પદાર્થમાં ભેદ પાડીને વાત કરતા ત્યાં ભેદોમાં કોઈ અન્ય પદાર્થનો ઉપચાર આવે છે. જેવી રીતના જીવને મતિ જ્ઞાન સહિત કહેવું તો ત્યાં જ્ઞાનાવરણ કર્મનો ઉપચાર આવે છે, કેમકે ખરેખર જીવનું સ્વરૂપ મતિ જ્ઞાન વાળું નથી. કર્મની હયાતીમાં જીવમાં મતિ જ્ઞાનાદિ જોવામાં આવે છે, તો જીવને જુદો અને મતિ જ્ઞાનને જુદું એમ બેને જુદા પાડીને વાત કરવી અને એમાં પણ કર્મની ઉપાધિ હોવી, ત્યાં એને ઉપચરિત ઉપચારથી, ઉપાધિ છે ને એટલે ઉપચારથી કીધું ને, તો ઉપચરિત પણ તો એ સદભૂત, કેમકે મતિ જ્ઞાન જીવનો જ ભેદ છે, માટે ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં કહે છે. બરાબર. સિમિલરલી આગળ શું કહે છે, જ્યાં કર્મની ઉપાધિ નથી અને જીવમાં ભેદ પાડીને વાત કરે છે તો તેને અનુપચરિત પણ સદભૂત વ્યવહાર નહીં કહે છે. જો જે નય ઉપાધિ રહિત ગુણ ગુણીના ભેદને વિષય કરે તેને અનુપચરિત સદભૂત વ્યવહાર નહીં કહે છે. જેમ કે જીવના કેવલ જ્ઞાનાદિ ગુણો, પરમાણુના સ્પર્શાદિ ગુણો જોયું, જ્યાં બે વ્યવહાર નહીં, પદાર્થને બેમાં વિભાજિત કરીને એનું વાત કરે છે, ભેદોને વર્ણન કરે છે. હા, તો વ્યવહાર છે કેમ કે ભેદ પાડે, જેમાં જીવમાં અને જ્ઞાન. હવે એ ભેદમાં પણ જો કર્મની ઉપાધિ સહિત છે તો એને ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં કહે છે, અને જો ત્યાં કર્મની ઉપાધિ નથી તો તેને અનુપચરિત સદભૂત વ્યવહાર નહીં કહે છે. જો એક પોઈન્ટ જરા ધ્યાન આપવા જોઈએ, ઉપર નિશ્ચય નયમાં પણ ઉદાહરણ શું આપ્યું, જીવ મતિ જ્ઞાનાદિ સ્વરૂપ છે તેને અશુદ્ધ નિશ્ચય નહીં કીધું. બરાબર. અને અહીંયા જીવના મતિ જ્ઞાનાદિ ગુણો કહેવા એને ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં કીધું, તો આમાં શું ફરક પાડ્યો, ફરક શું પાડ્યો, ખ્યાલ આવે? બે બહુ ક્લોઝ ટુ ઈચ અધર લાગતું નથી? સિમિલરલી આગળ શું કીધું, જીવ કેવલ જ્ઞાનાદિ સ્વરૂપ છે એ શુદ્ધ નિશ્ચય નહીં કીધું, અને અહીંયા શું કીધું કે જીવના કેવલ જ્ઞાનાદિ ગુણો છે એ અનુપચરિત સદભૂત વ્યવહાર નહીં કીધું. આ શું છે, કંઈ બેસતું નથી ને, શું કન્ફ્યુઝન થાય છે? હા, જો કન્ફ્યુઝન નથી એને સમજાવવાની પદ્ધતિ ડેલિકેટ છે, એટલે જો એને સમજવામાં આવે તો નિશ્ચય વ્યવહાર નહીં સમજી જાય. નિશ્ચય નય ગુણ અને ગુણીને અભેદ રૂપે વર્ણન કરે છે. અભેદ રૂપે એટલે કે ગુણ ગુણ જ્ઞાન ગુણ અને જીવ દ્રવ્ય એમાં ભેદ પાડતું નથી. હા, એમાં ભેદ પાડતું નથી, પણ જ્ઞાન ગુણની વર્તમાનમાં વિશેષ અવસ્થા છે ને, કેવળ જ્ઞાન ગુણ વિશેષ અવસ્થા છે. એટલે જેવી રીતના એમ કહેવાય ને કે આપણે કોઈક ઉદાહરણ આપીએ ને, જેવી રીતના શિવાજી મહારાજ, તો એમને એક્ઝેક્ટિવ લગાવ્યું ને છત્રપતિ શિવાજી મહારાજ, ખ્યાલ આવ્યો કે નહીં? તો આ છત્રપતિ કંઈક જુદું છે અને શિવાજી જુદા છે એમ નથી. ત્યાં શું છે, એ છત્રપતિ એ શિવાજી મહારાજનું જ વિશેષણ છે, ખ્યાલ આવ્યો ને? પણ એક અભેદ રૂપે એ પર્સનનું વર્ણન કરે છે, ખ્યાલ આવ્યો? એવી જ રીતે અહીંયા જીવ કેવળ જ્ઞાનાદિ સ્વરૂપ છે એમ કહેતા ત્યાં કેવળ જ્ઞાનાદિ એ તો જીવનું વિશેષણ છે, પણ ખરેખર જીવ પદાર્થની વાત કરવામાં આવે છે. સમજાયું કે નહીં? તો એ આખા અભેદ પદાર્થની વાત કરવામાં આવે છે, માટે તેને નિશ્ચય નહીં કહે છે, ખ્યાલ આવ્યો? લેંગ્વેજ ને પકડવાની ટ્રાય કરજો અહીંયા. જીવ કેવલ જ્ઞાનાદિ સ્વરૂપ છે. સ્વરૂપ કહેતા શું આવ્યું કે આખી એક અભેદ વસ્તુ આવી ગઈ. અને અહીંયા શું કીધું વ્યવહારમાં, જીવના કેવળ જ્ઞાનાદિ ગુણો, જીવના કેવળ જ્ઞાન ગુણો, એટલે જાણે કેવળ જ્ઞાનને જુદું પાડી દીધું અને જીવને જુદો પાડ્યો. ખ્યાલ આવે છે ને? હા, ભાષા ભાષામાં થોડો ફરક છે, એમાંથી નિશ્ચયનો વ્યવહાર થઈ જાય છે. ખ્યાલ આવે છે કે નહીં? જો આપણા શાસ્ત્રોમાં આવી જ ભાષામાં આખા શાસ્ત્રો રચાયેલા છે. કઈ જગ્યાએ શાસ્ત્રમાં કયા નયનું વર્ણન છે એ સમજવું બહુ જ જરૂરી છે, નહીં તો અર્થનો અનર્થ થઈ જાય છે. ખ્યાલ આવે છે કે નહીં? હા, તો જો અહીંયા નય નિશ્ચય નહીં કીધું ત્યારે એમાં શું કહે છે કે જીવ કેવલ જ્ઞાન સ્વરૂપ જ છે, એટલે જીવનું જ સ્વરૂપની વાત કરવામાં આવે છે. પણ એમાં કેવલ જ્ઞાન તો ફક્ત એક એડિશનલ વિશેષણ લગાવ્યું. જેવી રીતના આપણે કહીએ ને કે ત્રિકાળી, ધ્રુવ, ભગવાન, આત્મા, તો અહીંયા આત્માની જ વાત કરવી છે. પણ એની સાથે ત્રિકાળી, ધ્રુવ અને આ ભગવાન આત્મા એ તો ફક્ત વિશેષણ કીધા. પણ આ આત્મા કેવો છે કે અભેદ ત્રિકાળી વસ્તુ છે. ખ્યાલ આવ્યું? અને હવે જ્યારે વ્યવહાર નહીં કેવો હોય તો શું કહેશે? આત્માના ત્રિકાળી જ્ઞાન ગુણ, શ્રદ્ધા ગુણ, ચારિત્ર ગુણ. ખ્યાલ આવ્યું કે નહીં? એક આખું આત્મા દ્રવ્ય છે, પણ એમાં ભેદ પાડીને વાત કરવામાં આવે છે. એવી જ રીતે અહીંયા ભેદ શું પાડ્યો વ્યવહારમાં? જીવના કેવલ જ્ઞાન આદિ ગુણો, જીવના મતિ જ્ઞાન આદિ ગુણો. અહીંયા ભેદ કેમાં પાડ્યો? જીવ અને જ્ઞાન ગુણનો. હવે જ્ઞાન ગુણની વિશેષતા કેવી છે? જો કેવળ જ્ઞાન હોય તો ત્યાં અનુપચરિત સદભૂત વ્યવહાર, અને જો જ્ઞાન ગુણની વિશેષતા મતિ જ્ઞાન હોય તો ઉપચરિત સદભૂત વ્યવહાર. ખ્યાલ આવે છે કે નહીં? જો આ તો થઈ સદભૂત નયની વાત. સદભૂત નયમાં શું કર્યું કે એક આખો અભેદ પદાર્થ હતો એમાં ભેદ પાડ્યા, બરાબર. હવે અસદભૂત નયની વાત કરવામાં આવશે. અસદભૂતમાં શું કરે છે? કોઈ અન્ય જ પદાર્થને લાવીને એને જીવ સાથે જોડીને વાત કરવામાં આવે છે. જીવને અને તે અન્ય પદાર્થને કાંઈ સંબંધ નથી, બે ટોટલી જુદા દ્રવ્ય છે. એવું હોવા છતાં એને લાવીને જોડીને વાત કરવામાં આવે છે, માટે તેને અસદભૂત, જે સાચું નથી અસત છે, એવી રીતે વર્ણન કરવું તેને અસદભૂત વ્યવહાર નહીં કહે છે. જો આગળ જોઈએ, અસદભૂત વ્યવહાર નહીંના બે ભેદ છે, ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં, અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં. જો કોઈ પાછળથી જોડાયું હોય તો આપણે પ્રશ્નોત્તર માળા અધિકાર 8મો, એમાં 92 ક્વેશ્ચન જોઈ રહ્યા છે. એમાં નિશ્ચય નહીં અને વ્યવહાર નહીંના ભેદ પ્રભેદની વાત ચાલુ છે, બરાબર. નિશ્ચય નહીંમાં આપણે બે ભેદ જોયા, શુદ્ધ નિશ્ચય નહીં, અશુદ્ધ નિશ્ચય નહીં. વ્યવહાર નહીંમાં બે ભેદ જોયા, સદભૂત વ્યવહાર, અસદભૂત વ્યવહાર. હવે એમાં સદભૂત વ્યવહારના બે ભેદ, ઉપચરિત સદભૂત વ્યવહાર, અનુપચરિત સદભૂત વ્યવહાર. હવે એના પછી અસદભૂત વ્યવહાર નહીંના ભેદ પ્રભેદની વાત આવી. જો અસદભૂત વ્યવહાર એટલે બે જુદા પદાર્થને જોડીને વાત કરવી, બરાબર. હવે એમાં એક છે ઉપચરિત અને એક છે અનુપચરિત. જો જ્યારે એ બે જુદા જુદા પદાર્થ જેને જોડીને વાત કરવામાં આવે છે એ અત્યંત જુદા છે, અત્યંત જુદા છે, અન્ય ક્ષેત્રે રહેલા છે, એક જ ક્ષેત્રમાં રહેલા નથી, અન્ય ક્ષેત્રે રહેલા બે જુદા જુદા પદાર્થ છે, અને એને જોડીને વાત કરવામાં આવે તો એ ઉપચરિત અસદભૂત વ્યવહાર છે. સાવ જૂઠો ઉપચાર છે એટલે ઉપચરિત છે. અસદભૂત છે કેમ કે બે પદાર્થ જુદા છે, અને વ્યવહાર છે કેમ કે એને જોડીને વાત કરવામાં આવે છે. ખ્યાલ આવે? અને જ્યારે એ બે પદાર્થ એકદમ અત્યંત જુદા નથી, એટલે કે આકાશના અન્ય અન્ય ક્ષેત્રે રહેલા નથી પણ થોડાક નિકટવર્તી છે. બે પદાર્થ તો જુદા જ છે, માટે તે અસદભૂતના ભેદ છે, પણ ફક્ત આકાશના ક્ષેત્રમાં નિકટવર્તી છે, એક જ ક્ષેત્રમાં રહેલા છે, જ જેવી રીતના શરીર અને આત્મા, જેવી રીતના કે આ ફોન અને હું, આ ફોન મારો છે એમ કહેવું, તો ફોન અન્ય દ્રવ્ય છે, અન્ય ક્ષેત્રે રહેલો છે, અને હું જીવ અન્ય દ્રવ્ય છું, અન્ય ક્ષેત્રે રહેલો છું, તો પણ પોતાપણું કહેવું, એને કીધું ઉપચરિત અસદભૂત વ્યવહાર. બરાબર. પણ આ શરીર કેવું છે કે જ્યાં જ્યાં આત્મા એક ભાવ માટે છે ત્યાં ત્યાં શરીર છે, નિકટવર્તી છે, ભલે બે દ્રવ્ય ટોટલી જુદા છે પણ તો પણ ક્ષેત્રથી નિકટવર્તી લાગે છે, માટે એને જોડીને વાત કરતા ત્યાં અનુપચરિત અસદભૂત વ્યવહારને કહે છે. જો વાંચીએ જે પૃથક વસ્તુઓને, પૃથક એટલે જુદી જુદી, જે પૃથક વસ્તુઓનો એકરૂપ સંબંધરૂપ વિષય કરે તે ઉપચરિત સદભૂત, ઉપચરિત અહીંયા અસદભૂત હોવું જોઈએ, ભૂલ છે પ્રિન્ટિંગમાં, ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં છે. જે બે પૃથક વસ્તુઓ છે, જેવી રીતના કે દેવદત્તનું ધન, દેવદત્ત છોડો, આપણું ધન, આપણા પૈસા ક્યાં પડ્યા છે? બેંકમાં પડ્યા છે. અને બેંકમાં પણ ખાલી એક આંકડો છે, કંઈ ફિઝિકલ પૈસા તો નથી. તો આપણા પૈસા, હવે હું જીવ દ્રવ્ય અહીંયા છું, પૈસા ક્યાંક છે, તો પણ એને જોડીને વાત કરનારો નહીં, એને કહેવાય ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં. બરાબર. આગળ જે નય સંયોગ સંબંધે યુક્ત ભિન્ન બે પદાર્થોના સંબંધને વિષય કરે, જો શું કહે છે, સંયોગ સંબંધે યુક્ત બે પદાર્થ કેવા છે, સંયોગથી જોડાયેલા છે, એટલે કે જેવી રીતના અહીંયા જીવ, અહીંયા શરીર, આ મારો અવાજ, આ અવાજ અને આ જીવ કેવા જોડાયેલા છે, સંયોગથી જોડાયેલા છે. જેવી રીતના આ ભાવમાં મને અમુક જાતનો અવાજ મળ્યો, કોઈક બીજા જે સિંગર હોય એનો અવાજ બહુ મધુર છે અને કોઈક બીજા હોય બહુ કર્કશ અવાજ છે, દરેક જણનો અવાજ ભિન્ન ભિન્ન છે, તો આ જે સંયોગ પ્રાપ્ત થયો, તો સંયોગથી, સંયોગ સંબંધે યુક્ત એવા બે ભિન્ન પદાર્થને સંબંધ વિષય કરે, જે સંયોગથી બે પદાર્થ જોડાયા છે એવા બે પદાર્થને જોડીને વાત કરનારો નહીં, તેને કહેવાય અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં. ખ્યાલ આવે? જેવી રીતના કે જીવનું શરીર, જો જીવનું શરીર હોતું જ નથી, જીવ જુદો પદાર્થ છે, શરીર જુદું પદાર્થ છે, એવું હોવા છતાં બેવને જોડીને વાત કરનારો નહીં, એટલે કે અસદભૂત વ્યવહાર નહીં. એમાં પણ એ બે પદાર્થ નિકટવર્તી છે ક્ષેત્રમાં, માટે એને જોડીને વાત કરનારો નહીં, એને અનુપચરિત અસદભૂત વ્યવહારને કહે છે. બરાબર. જો આ રીતે આપણે નયોના ભેદ પ્રભેદની વાત થઈ, આ જે ભેદ પ્રભેદ છે ને, આગમ અપેક્ષા, અધ્યાત્મ અપેક્ષાએ કહ્યું છે, અધ્યાત્મશાસ્ત્રમાં નયોનું સ્વરૂપ. બરાબર. કયા નયોનું સ્વરૂપ કીધું? નિશ્ચય વ્યવહાર. નિશ્ચયમાં શુદ્ધ અશુદ્ધ, વ્યવહારમાં સદભૂત અસદભૂત, અને એના ઉપચરિત અનુપચરિત ભેદ. બરાબર. ચાલો આગળ 93 ક્વેશ્ચન જોઈએ. આ બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. જો ક્વેશ્ચન નંબર 93, પંચાધ્યાયી અનુસાર અધ્યાત્મ નયોનું સ્વરૂપ તથા તેનાથી વિરુદ્ધ નયા ભાસનું સ્વરૂપ. આપણે જો ક્વેશ્ચન નંબર આગળ કયો હતો, જેમાં પંચાધ્યાયી અનુસાર કહેલા નયોનું સ્વરૂપ પણ આપણે જોયું, હા, ક્વેશ્ચન નંબર 79. જો ક્વેશ્ચન નંબર 79માં પણ પંચાધ્યાયી ગ્રંથ અનુસાર વ્યવહાર નયના જે ભેદ પ્રભેદ કીધા છે, ઉપચરિત અનુપચરિત, એ નામ તો એ જ છે પણ અંદર સ્વરૂપમાં થોડોક ફરક છે. શું ફરક કીધો? અહીંયા હમણાં જ જે આપણે અન્ય પદાર્થ સાથે જોડીને વાત કરનારા નહીં ને અસદભૂત વ્યવહાર નહીં કીધું, તો ત્યાં પંચાધ્યાયમાં એનાથી વધારે સૂક્ષ્મ વર્ણન છે. ત્યાં એમ કીધું છે કે ભાઈ જ્યારે અન્ય પદાર્થ જુદા જ છે તો એની સાથે જોડીને વાત કરનારો એને નહીં કેવી રીતના કહેવાય? એ તો જૂઠું જ છે, એને જવા દો. તો અસદભૂત વ્યવહાર નહીં કોને કીધું? જીવને અને વિભાવ પરિણામને, જે જીવની જે સત્તામાં છે પણ જીવનું ખરું સ્વરૂપ નથી, એટલે રાગ દ્વેષાદી પરિણામને જોડીને વાત કરનારો નહીં, એને અસદભૂત વ્યવહાર નહીં કીધું. ખ્યાલ આવે છે ને? અને સદભૂત વ્યવહાર નહીં તરીકે જીવની શુદ્ધ પર્યાયો છે તેને સદભૂત વ્યવહાર નહીં ત્યાં કીધું. બરાબર? હવે જો એના જ થોડું વિશેષ વર્ણન અહીંયા આવે છે. ક્વેશ્ચન 93, સમ્યક નય અને નયાભાસ એટલે કે મિથ્યા નય, એનું સ્વરૂપ શું છે? સમ્યક નય એટલે સાચા નય, અને મિથ્યા નય ખોટા નય, નયાભાસ ખ્યાલ આવે છે, એનું સ્વરૂપ શું છે? જો એક અપેક્ષાએ જોઈએ, એક અપેક્ષાએ જોઈએ તો જે વ્યવહાર નય છે ને, વ્યવહાર નયમાં પણ જે બે અન્ય પદાર્થને જોડીને વાત કરનારો અસદભૂત વ્યવહાર નય, એ સાવ જૂઠો જ છે ને, એમાં કઈ સાચું છે જ નહીં. જો એનું પ્રયોજન શું હતું જો ધ્યાન આપજો, જ્યારે સ્થૂળ દ્રષ્ટિએ વાત કરતા હોઈએ તો એ વ્યવહાર નય પણ સમ્યક શુદ્ધ જ્ઞાનનો અંશ છે, એટલે સાવ જૂઠો છે એમ તો ન કહી શકાય. હા, તો એ સમ્યક શુદ્ધ જ્ઞાનનો અંશ છે તો એને આવો વ્યવહાર કીધો જ શું કામ? કેમકે જો આ વિશ્વમાં અનંતાનંત દ્રવ્યો છે, એ અનંત દ્રવ્યોમાંથી કયા બે દ્રવ્યમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોવાનો આરોપ અપાય છે એ સમજાવવા માટે ત્યાં એ વ્યવહાર નહીં કીધો હતો. બરાબર? હવે સૂક્ષ્મ દ્રષ્ટિએ જ્યાં વસ્તુ સ્વરૂપનું વર્ણન કરવામાં આવે છે ત્યાં વાત આવીને પહોંચે ત્યારે આ બે દ્રવ્યને જોડીને કહેનારો વ્યવહાર નહીં, એ તો જૂઠો જ ઠરે. બરાબર છે ને? હવે જ્યાં સૂક્ષ્મ દ્રષ્ટિએ વાત ચાલે છે ત્યાં તો પદાર્થનું સ્વરૂપ સમજવું છે, ત્યાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી સમજવો. નિમિત્ત નૈમિત્તિક સંબંધ બે અન્ય પદાર્થમાં હોય છે, જ્યારે કે પદાર્થનું સ્વરૂપ તો હંમેશા એક જ પદાર્થમાં હોય ને, તો એક પદાર્થનું સ્વરૂપ સમજતા વ્યવહાર નહીં જૂઠો ઠરે છે. એટલે વ્યવહાર નહીં ને નયાભાસ પણ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? જો આ અહીંયા વાંચીએ, જે નય તદગુણ સમવિજ્ઞાન સહિત, આનો શું મતલબ? જો નીચે ફૂટનોટમાં આપ્યું છે, જીવના ભાવો તે જીવના તદગુણ છે. કોઈ પણ દ્રવ્ય છે ને એ દ્રવ્યના ગુણો એટલે કે એના તદગુણો, બરાબર, તથા પૂતગલના ભાવો તે પૂતગલના તદગુણ છે, એવા વિજ્ઞાન સહિત. જે નય દ્રવ્ય અને એના ગુણો એના વિજ્ઞાન સહિત છે, એટલે કે જે નય દ્રવ્ય ગુણાત્મક વસ્તુનું વર્ણન કરે છે, એવું સહિત છે એની વાત કરે છે. જે નય તદગુણ સમવિજ્ઞાન સહિત, ઉદાહરણ સહિત, હેતુ સહિત અને ફળવાન પ્રયોજન હોય, પ્રયોજનવાન હોય તેને સમ્યક નય કહે છે. જો જે નય પદાર્થને એના ગુણો સહિત, ઉદાહરણ સહિત એટલે હેતુ સહિત એટલે ફળવાન એટલે શું? જે નય કોઈ પ્રયોજનથી, કોઈ પર્પસથી, હેતુ સહિત, કોઈ ઉદાહરણથી, કોઈ એક્ઝામ્પલથી એના ગુણો આદિનું વર્ણન કરે છે તો તે સમ્યક નય છે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે કે અહીંયા જે નિશ્ચય નય જેની વાત કરવામાં આવે છે, જે દ્રવ્યને એના અનંત ગુણાત્મક એનું જેવું સ્વરૂપ છે એવું એને સમજવાના હેતુથી એનું વર્ણન કરે તો તેને સમ્યક નહીં કહેવામાં આવે છે. અને તેનાથી વિપરીત જે નય, તેનાથી જે વિપરીત નય છે તે નયાભાસ અથવા મિથ્યા નય છે. કેમ કે પરના ભાવને પોતાનો કહેવાથી આત્માને શું સાધ્ય છે? હા, શું લાભ થાય? જો અહીંયા આ પંચાધ્યાયી ગ્રંથમાં અધ્યાત્મનો ઉત્કૃષ્ટ ગ્રંથ છે, તો અધ્યાત્મના ગ્રંથમાં જ્યાં આગમના ગ્રંથ હતા ને ત્યાં જે વ્યવહારને કીધા તો ત્યાં બે પદાર્થને જુદા જુદા જોડીને વાત કરવાની પદ્ધતિ કીધી. એ તો લૌકિક ઉપચાર જે આપણા લોકમાં ચાલે છે ને, જેવી રીતના મારું શરીર, મારું ઘર, મારી ગાડી, મારા પૈસા, આ બધો આપણો લૌકિક ઉપચાર છે. આ અધ્યાત્મની વાત નથી, આ તો લોકમાં જેવી ભાષા ચાલે છે એ ભાષાથી સમજવાની પદ્ધતિ, એને આગમના નહીં કહેવામાં આવે છે. સમજાયું? હવે જ્યાં અધ્યાત્મની વાત કરવામાં આવતી હોય, અધ્યાત્મ એટલે કે શાસ્ત્રના ઊંડા સિદ્ધાંતોની, તો જ્યાં શાસ્ત્રના ઊંડા સિદ્ધાંતોની વાત કરવી છે, અને આપણા શાસ્ત્રનો તો મેઇન સિદ્ધાંત શું છે કે એક દ્રવ્ય અન્ય દ્રવ્યનું કંઈ કરતું નથી, તો પછી એવો નય કે જે અન્ય પદાર્થ સાથે આત્માને જોડીને વાત કરે એનું શું પર્પસ છે? ખ્યાલ આવે? એવું અહીંયા કહે છે. એટલે સમ્યક નય કોને કીધું? કે જે પદાર્થની સીમાની અંદર, એના દ્રવ્ય ગુણ પર્યાયની સીમાની અંદર એ પદાર્થને સમજાવવાના પ્રયોજનથી એનું વર્ણન કરે તો તેને સમ્યક નય કહેવામાં આવે છે. અને વ્યવહાર નય અથવા મિથ્યા નય અથવા નયાભાસ, વિપરીત નય કોને કીધું? કે જે પરભાવને પોતાની સાથે જોડીને કહેવાની પદ્ધતિ, પરભાવ એટલે કોઈ અન્ય દ્રવ્ય, કોઈ અન્ય જ ભાવો એને આત્મા સાથે જોડવાની પદ્ધતિ, તો એને નયાભાસ કહેવામાં આવે છે. જો આગળ વાંચે, જીવને પરનો કરતા ભોગતા માનવામાં આવે તો ભ્રમ થાય છે. શું થાય છે? જીવ દ્રવ્ય કોઈ અન્ય પદાર્થનો કરતા ભોગતા છે એવું કહેવું એ ભ્રમ સહિત છે. વ્યવહારથી પણ જીવ પરનો કરતા ભોગતા નથી. આ જો આ અધ્યાત્મ પદ્ધતિ છે ને, આપણા લૌકિક પદ્ધતિમાં એમ કહી દેવાય કે હા, જીવ પર પદાર્થને કરે છે, ભોગવે છે. કેવી રીતના? વ્યવહાર નહીં. ખ્યાલ આવે છે? એ પણ જૂઠો જ છે, પણ ત્યાં ફક્ત નિમિત્ત નૈમિત્તિક સંબંધ બતાવવો હતો. હવે જ્યાં અધ્યાત્મમાં પહોંચ્યા તો નિમિત્ત નૈમિત્તિક, અન્ય પદાર્થ સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ બતાવીને શું પ્રયોજન? અહીંયા તો આત્માને સમજવાનું પ્રયોજન છે, માટે આત્માના જ દ્રવ્ય ગુણ પર્યાયની સીમાની અંદર આવીને વાત કરે છે. ખ્યાલ આવ્યો? તો શું વાત કરે છે? જીવને પરનો કરતા ભોગતા માનવામાં આવે તો ભ્રમ થાય છે. એક દ્રવ્ય અન્ય દ્રવ્યનું કંઈ કરી શકતો નથી ને, તો જીવ દ્રવ્ય અન્ય દ્રવ્યનો કરતા ભોગતા કેવી રીતના બને? ખ્યાલ આવે? વ્યવહારથી પણ જીવ પરનો કરતા ભોગતા નથી. વ્યવહારથી આત્મા રાગનો કરતા ભોગતા છે. જોયું? આ પંચાધ્યાયી ગ્રંથના જે વ્યવહાર નહીં છે એ પણ ખાલી જીવનો કરતા પણ રાગમાં છે, ત્યાંથી શરૂ થાય છે. અન્ય બધા પદાર્થો તો કાઢી જ નાખ્યા કે ભાઈ જીવને અન્ય પદાર્થ સાથે શું કાર્ય કરી છે. ખ્યાલ આવ્યો કે નહીં? જો આ વિષય ન સમજાતો હોય ને તો એ ક્વેશ્ચન નંબર 79માં પેલા પંચાધ્યાયી અનુસાર વ્યવહાર નહીં સમજો તો તમને ખ્યાલમાં આવશે. અહીંયા શું કહે છે? જ્યાં આગમ ગ્રંથોની વાત હતી, લૌકિક ઉપચારની વાત હતી, ત્યાં તો એમ કીધું કે ભાઈ મારે જીવે દેવશાસ્ત્ર ગુરુની પૂજા ભક્તિ કરવી. પણ હવે કહે છે કે ભાઈ દેવશાસ્ત્ર ગુરુ તો અન્ય પદાર્થ છે. જીવ પોતાના આત્માને સમજવાની કોશિશ કરે તો પોતાના આત્મામાં લીન થઈને સમ્યક દર્શન આદિ પ્રાપ્ત કરી શકે. ખ્યાલ આવે? તો જ્યાં જીવ પોતાની સત્તામાં, પોતાના દ્રવ્ય ગુણ પર્યાયની સત્તામાં આવીને એના પદાર્થ એની અંદર કરતા ભોગતાપણું લગાવે તો બરાબર છે. પણ જો જીવ કોઈ અન્ય પદાર્થ સાથે કરતા ભોગતાપણું લગાવે કે જો મેં 8 દ્રવ્યથી પૂજા કરી તો એ વ્યવહાર નહીં છે, અને એ મિથ્યા નહીં છે, નયાભાસ છે. વ્યવહાર નહીંથી આત્મા રાગનો કરતા ભોગતા છે, કેમ કે રાગ તે પોતાના પર્યાયનો ભાવ છે. જોયું? રાગ જીવની પર્યાયની અંદર છે, જીવની સત્તાની અંદર છે, માટે વ્યવહારને ત્યાં લાગુ પાડો, બરાબર છે. તેથી તેમાં તદ્ગુણ સમ વિજ્ઞાન લક્ષણ લાગુ પડે છે. તેનાથી વિરુદ્ધ જે બીજા કીધા એ નયાભાસ છે. જો જે સ્વાધ્યાયી જીવો હોય એ જરાક વ્યવસ્થિત સમજી જશે. જ્યાં આગમની દ્રષ્ટિએ વ્યવહાર નહીં કીધા હતા, તો એમાં સદભૂત વ્યવહાર કોને કીધો હતો? કે પોતાની જ સત્તામાં ભેદ પાડીને, જીવની સત્તામાં જ્ઞાન આદિનો ભેદ પાડ્યો એ સદભૂત વ્યવહાર કીધો હતો. અને આગમની દ્રષ્ટિમાં લૌકિક ઉપચારમાં વ્યવહાર નહીં કોને કીધા હતા? કે જે પરપદાર્થ સાથે જોડીને વાત કરવાની પદ્ધતિ હતી ત્યાં અસદભૂત વ્યવહાર કીધું હતું. બરાબર. હવે અહીંયા શું કહે છે કે ત્યાં જે અસદભૂત વ્યવહાર કીધું હતું એ તો નયાભાસ છે. અહીંયા જે સદભૂત વ્યવહાર ત્યાં કીધું હતું, હવે એમાં જ બે ભેદ પાડ્યા કે જે જીવની વિભાવ પર્યાયો છે રાગ દ્વેષની, એ વિભાવ પર્યાયને એમાંથી ભેદ પાડીને અસદભૂત વ્યવહાર કીધું. અહીંયા જે આ અસદભૂત વ્યવહાર ત્યાં કીધું હતું એને તો નયાભાસ કહી દીધું, અને અહીંયા જે આ સદભૂત વ્યવહાર ત્યાં કીધું હતું એમાં બે ભેદ પાડ્યા. જે જીવની વિભાવ પર્યાય છે એને અહીંયા અસદભૂત કીધું, અને સ્વભાવ પર્યાય આદિની વાત કરશે એને સદભૂત વ્યવહાર કીધું. ખ્યાલ આવે છે કે નહીં? જો આ બધા નયાભાસ જે કહે છે તો નયાભાસનો શું મતલબ? જો જીવની સત્તા સમજવાની કોશિશ કરીએ, જીવની સત્તા કેવી છે? દ્રવ્ય ગુણ પર્યાયાત્મક સત્તા છે. બરાબર. જીવ દ્રવ્ય, એના અનંત ગુણો જ્ઞાન દર્શન સુખ વીર્ય આદિ, દ્રષ્ટિત્વ વસ્તુત્વ આદિ, એની બધી પર્યાયો મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન કેવળ જ્ઞાન આદિ, મિથ્યાત્વ સમ્યક્ત્વ, રાગ દ્વેષ વિતરાગતા, વીર્યની પર્યાયો, અસ્તિત્વની પર્યાય, વસ્તુત્વની પર્યાય આદિ, આટલી જીવની સત્તા છે. આની બહારની કોઈ પણ વાત હશે તો એ નયાભાસ છે. તેની બહારની વાત શું હોય? કે આ શરીર મારું છે, નયાભાસ. આ ઘર મકાન મારું છે, નયાભાસ. આ મારો કેટલો સરસ અવાજ છે, નયાભાસ. ખ્યાલ આવ્યો કે નહીં? પછી ધીરે ધીરે અંદર લઈ આવશે આપણને, પછી એમ કહેશે કે આ કર્મ આદિ જે છે જડ કર્મ, એ પણ નયાભાસ. જીવની સત્તાની બહાર છે ને, નયાભાસ. અરે આ જ્ઞેય નાયક સંબંધ છે ને, જ્ઞેય નાયક એટલે શું? કે આ હું આ કમ્પ્યુટરને જાણું છું, હું આ ફોનને જાણું છું, તો મારું જ જ્ઞાન જાણે છે કે નહીં? તો હા, જાણે તો તમારું જ જ્ઞાન છે, પણ આપણું જ્ઞાન આપણા જ્ઞાનમાં જ બનેલા જ્ઞેયના ચિત્રને જાણે છે, ખરેખર પદાર્થને નથી જાણતું. ખરેખર પદાર્થ સાથે સંબંધ કરીએ તો તે નયાભાસ છે. ખ્યાલ આવે કે નહીં? જો ચાર વસ્તુ મેં કીધી, શરીર, કર્મ, પરપદાર્થ, પરપદાર્થ એટલે આ ઘર મકાન આદિ, અને જ્ઞેય જેને જ્ઞાન જાણે છે, આ ચારેય નયાભાસ છે. જો એ ચારેયનો વર્ણન અહીંયા હવે બુકમાં આવે છે, પહેલો બીજો ત્રીજો અને ચોથો નયાભાસ એમ કરે આપણે જો વાંચીએ છીએ. પ્રથમ નયાભાસ, જીવને વર્ણાદિ વાળો માનવો. આ જીવને આ શરીર વાળો માનવો, આ શરીરમાં વર્ણ રસ સ્પર્શ ગંધ છે કે નહીં, તો જીવને એવું માનવું એ સૌથી પહેલો નયાભાસ છે. જીવને વર્ણાદિ વાળો માનવો, મનુષ્ય વગેરે શરીર છે તે જ જીવ છે એમ માનવું, તે મનુષ્ય શરીર જીવની સાથે એક ક્ષેત્રાગાપણે છે તેથી એક જ છે એમ માનવું, તે ભલે મનુષ્ય શરીર છે એ જીવના જ પ્રદેશોમાં રહેલું છે, પણ તો પણ બે પદાર્થ ટોટલી જુદા જુદા પદાર્થ છે. શરીર અને આત્મા બંધ બંધક ભાવ માનવો, આ શરીર આત્માને બાંધી રાખે છે. જ્યાં સુધી મનુષ્ય ગતિનું શરીર છે ત્યાં સુધી મનુષ્ય ગતિમાં જીવને રહેવું પડે છે, આવું માનવું એ પણ નયાભાસ છે. શરીર અને આત્માને નિમિત્ત નૈમિત્તિક સંબંધ પ્રયોજનવાન નથી, કેમ કે સ્વયં અને સ્વતઃ પરિણમનારી વસ્તુને પરના નિમિત્તથી શું ફાયદો? જોયું, જીવ પદાર્થ જુદો છે, શરીર એ જુદો પદાર્થ છે, એ બે પદાર્થ પોતાની યોગ્યતાથી પરિણમે છે, તો એકબીજાનો સંબંધ કરવાનું શું પ્રયોજન? જો ફરીથી આ સમ્યક નય અને મિથ્યા નય અથવા નયાભાસ એ શું કહે છે? જ્યાં પદાર્થની સીમા છે, દ્રવ્ય ગુણ પર્યાયાત્મક સીમા, ત્યાં ભેદ પાડવા તો વ્યવહાર, અને અભેદ કહેવું તો નિશ્ચય. પણ એ નયોની સત્તા, નયોની સત્તા દ્રવ્યગુણ પર્યાયની અંદર છે અને એને સમ્યક નય કહેવાય છે. દ્રવ્યગુણ પર્યાયની બહાર જો નયને નય કહેવામાં આવે તો તે નયાભાસ છે, એ મિથ્યા નય છે, ખોટા નય છે. એમાં સૌથી પહેલો ખોટો નય શું કીધો? કે આ શરીરને જીવનું કહેવું. હવે શરીર અન્ય પદાર્થ છે, જીવ અન્ય પદાર્થ છે, બેનો કઈ સંબંધ નથી, માટે ત્યાં નયાભાસ કીધું. બરાબર. હવે જો બીજો નયાભાસ કહે છે કર્મ સાથે, જીવ અને જડ કર્મ, જ્ઞાનાવરણ દર્શનાવરણ આદિ કર્મ, એની સાથે પણ જીવનો કઈ સંબંધ નથી. જો એ કહે છે જીવ અને જડ કર્મ વગેરે જુદા જુદા દ્રવ્ય હોવાથી, એ જુદા જુદા દ્રવ્ય હોવાથી તેમને પરસ્પર ગુણોનું કે પર્યાયોનું સંક્રમણ થઈ શકતું નથી. જીવના ગુણ કર્મના ગુણમાં ચેન્જ થતા નથી, કર્મના ગુણ જીવના ગુણમાં ચેન્જ થતા નથી, સિમિલરલી પર્યાયો ચેન્જ થતી નથી. જીવ કર્મ ન કર્મ એટલે કે શરીર આદિ કે કોઈ મૂર્તિક વસ્તુઓનો કરતા ભોગતા થઈ શકતો નથી. જીવ કર્મનો કરતા થતો નથી, કર્મ જીવનો કરતા થતો નથી, છતાં તેમાં નય લાગુ પાડવો તે નયાભાસ છે. જોયું, બેવના બેવની સત્તા જુદી છે. કોની? જીવની ને કર્મની સત્તા જુદી છે. એકબીજામાં ચેન્જ નથી થતા, એકબીજાનું કાર્ય નથી કરતા, તો પણ જો એમાં નય લગાવવામાં આવે તો એ મિથ્યા નય છે. ગુણ સંક્રમણ વિના જ જો આત્મા કર્મો વડે કરતા ભોગતા થાય તો સર્વ પદાર્થમાં સર્વ સંકર દોષ તેમજ સર્વ શૂન્ય દોષ આવે. જો અહીંયા શું કહે છે, બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, જીવનો અને આત્માનો, સોરી જીવનો અને કર્મનો એકબીજામાં કન્વર્ઝન તો થતું નથી, બે પદાર્થ જુદા જુદા છે. અચ્છા, એકબીજાના ગુણો એકબીજામાં કન્વર્ટ થતા નથી, એકબીજાની પર્યાયો એકબીજામાં કન્વર્ટ થતી નથી. બરાબર. કેમ કે બે પદાર્થ જુદા છે અને બેની દ્રવ્ય ગુણ પર્યાયની સત્તા જુદી છે. હવે તો પણ જો એમ માનવામાં આવે કે જીવ કર્મનું કાંઈ કરી શકે છે અને કર્મ જીવનું કાંઈ કરી શકે છે, જો એવું માનવામાં આવે તો જીવનું કોઈ પણ, આખા વિશ્વનું કોઈ પણ XYZ પદાર્થ કંઈક કરી નાખે, હા, અને જીવ પણ આખા વિશ્વનો XYZ પદાર્થ કરી નાખે, તો કોઈને વિચાર આવે કે ભાઈ આ વિશ્વ સાવ ખરાબ છે, એને શૂન્ય કરી નાખું એટલે ઉડાવી દો આખા વિશ્વને, તો આખા વિશ્વ ઉડી જાય, નાશ થઈ જાય આખા વિશ્વનો. પણ એવું બનતું નથી, કેમ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું જ નથી. ખ્યાલ આવે ને? જીવ કર્મનો કરતા છે, આ બ્રહ્મનું કારણ છે કે જીવની અશુદ્ધ પરિણતિથી નિમિત્તે પુદ્ગલ દ્રવ્ય કારમાણ વર્ગના સ્વયં કર્મરૂપે પરિણમી જાય છે. જો શું કે છે, જીવ કર્મનો કરતા છે એમ આ એવું માનવું એ બ્રહ્મનું કારણ છે. એમ પણ બ્રહ્મ છે કે જીવની અશુદ્ધ પર્યાયથી કર્મ પરિણમે છે અથવા કર્મની પરિણમનથી જીવમાં પરિણમન થાય છે, એવું કોરિલેશન પણ નથી. દેવ દ્રવ્ય પોતાની રીતે સ્વતંત્ર પરિણમન કરે છે. હવે જ્યાં આવી રીતના સ્વતંત્ર પરિણમિત કરતા હોય એ બે દ્રવ્યમાં નય લાગુ પાડવા એ મિથ્યા નય છે. જોયું. આગળ, જે કોઈ પણ કરતા ભોગતા હોય તે પોતાના ભાવનો જોવે છે. જે દ્રવ્યગુણ પર્યાયની લિમિટ છે તો જીવ કરે છે તો પોતાનું જ કરે છે, કોઈ બહારનું કંઈ કરતું નથી. જેમ કુંભાર ખરેખર પોતાના ભાવનો કરતા છે પણ પરભાવરૂપ જે ઘડો તેનો કરતા ભોગતા તે કદી થઈ શકતો નથી. કુંભારે ઘડો બનાવ્યો એવું આપણે લૌકિકમાં કહીએ છીએ, પણ અધ્યાત્મથી વિચાર કરીએ તો ખરેખર કુંભારે ઘડો બનાવ્યો જ નથી. કુંભાર તો પોતાના ભાવને, પોતાની ઈચ્છાને કરે છે અને ત્યાં માટીનું પરિણમન ઘડા રૂપે પોતાની રીતે થાય છે. કુંભાર ઘડાનો કરતા છે એવો લોક વ્યવહાર એ નયાભાસ છે. જેટલા લોક વ્યવહારની ચર્ચા આપણે કરીએ છીએ એ બધા ખોટા નય છે, મિથ્યા નય છે, નયાભાસ છે. ખ્યાલ આવે? જો બે વસ્તુની વાત કરી, જીવનો શરીર એવું માનવું એવું કહેવું એ પણ નયાભાસ છે, કર્મથી જીવનું પરિણમન થાય છે એમ કહેવું એ પણ નયાભાસ છે. બરાબર. હવે ત્રીજી વસ્તુ, કે આ ઘર કુટુંબ ધન મકાન આદિ જીવનું કંઈક કરી શકે છે, જીવ એનું કરી શકે છે એવું માનવું કે કહેવું
એ પણ નયા ભાસ છે. જો એક એ છે, જેઓ બંધ એકપણાને પ્રાપ્ત થતા નથી એવા પર પદાર્થમાં પણ અન્ય પદાર્થનો કરતા ભોગતા માનવો તે નયા ભાસ છે. આ જીવ અને સમજો આપણો ફોન, એ બે મળીને એક પદાર્થ થઈ જાય છે ક્યારે? ક્યારેય થતા નથી. એ બે પદાર્થ જુદા જ રહે છે. આ આપણું ઘર અને હું જીવ, એ બે મળીને એક પદાર્થ થઈ જાય છે? ક્યારેય થતું નથી ને. તો જ્યાં એ પદાર્થ જુદા જુદા જ રહે છે, તો એને એક જોડીને વાત કરવી કે ભાઈ આ મારું ઘર છે, આ મારો ફોન છે, એવી વાત સુદ્ધા મિથ્યા છે એવું અહીંયા કહે છે. એ યોગ્ય લાગે છે કે નહીં? કેમકે જ્યાં જીવ દ્રવ્ય પોતાની જ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની સીમામાં રહે છે, પોતાનું જ કાર્ય કરે છે, પોતાની પર્યાય રૂપે પરિણમે છે, તો કોઈ અન્ય પદાર્થનું પરિણમન જીવને કારણે થાય છે એવું કહેવું કે આ મારું છે, મેં આમ કર્યું, મેં તેમ કર્યું, એ તો ટોટલી જૂઠું છે ને. ઘર, ધન, ધાન્ય, સ્ત્રી, પુત્ર વગેરે જીવ સ્વયં કરે છે અને વળી તેમને ભોગવે છે એમ માનવું તે નયા ભાસ છે. જીવનો વ્યવહાર પર પદાર્થમાં હોતો નથી પણ પોતામાં જ હોય છે. જો જીવ દ્રવ્ય આખું અભેદ અખંડ એના અનંત ગુણો સહિત છે એમ કહેવું તે નિશ્ચય છે. હવે ભેદ પાડીને કહેવો કે જો મારો જ્ઞાન ગુણ, મારો દર્શન ગુણ, મારો ચારિત્ર ગુણ, અથવા મારું કેવળ જ્ઞાન, મારું મતિ જ્ઞાન, એ તો પણ વ્યાજબી કરેક્ટ વ્યવહાર નહીં છે. એ વ્યવહાર છે પણ સાચો છે. મારું ઘર, મારું શરીર, મારા જ્ઞાનાવરણાદિ કર્મો, એ કર્મ, શરીર અને ઘર એ તો અન્ય પદાર્થ જ છે, તો એમાં પોતાપણું લગાવવું એ તો સાવ મિથ્યા માન્યતા છે ને. એ મિથ્યા નય છે, નયા ભાસ છે. જીવનો વ્યવહાર પર પદાર્થમાં હોતો નથી, પોતામાં જ હોય છે. જીવને પર પદાર્થ દ્રવ્ય સાથે સંબંધ બતાવનારા બધા જ નય અધ્યાત્મ દ્રષ્ટિએ નયા ભાસ છે. અને ચોથું, જ્ઞેયનાયક સંબંધ બતાવો કે કેવડી ભગવાનને લોકાલોક જણાય છે. કેવડી ભગવાનને લોકાલોક ન જણાતા, કેવડી ભગવાનને તો પોતાનું જ્ઞાન જણાય છે અને જ્ઞાનમાં લોકાલોકનું પ્રતિબિંબ પડે છે. તો એ પ્રતિબિંબ પોતાના જ્ઞાનની સ્વચ્છતાને કારણે પડે છે, લોકાલોકને કારણે નહીં. લોકાલોકને જાણે છે એમ કરીને પણ લોકાલોક સાથે, અન્ય પદાર્થ સાથે સંબંધ બેસાડવો એ પણ નયા ભાસ છે. એને જ્ઞેયનાયક નયા ભાસ કહેવાય છે. જ્ઞેયનાયક સંબંધને લઈને જ્ઞાનને જ્ઞેયગત કહેવું તથા જ્ઞેયને જ્ઞાનગત કહેવા તે પણ નયા ભાસ છે. જો મારી નજર કેટલી સરસ છે કે મેં ઓલી વસ્તુને જાણી લીધી, અરે ઓલી વસ્તુને મેં નથી જાણી, મેં તો મારા જ્ઞાનને જાણ્યું, જ્ઞાનની સ્વચ્છતાને જાણી. બાકી એ પદાર્થ, એ પદાર્થમાં છે. જેવી રીતે આપણે ઘરમાં બેસીને ટીવી જોતા હોય તો ચાર જણ ટીવી જોયે છે, તો ટીવી કઈ ચારેયના જ્ઞાનમાં ઘૂસી જતું નથી. ટીવી તો ટીવીની જગ્યાએ છે, પણ દરેક જણના જ્ઞાનમાં પોતાની સ્વચ્છતાને કારણે એવું પ્રતિબિંબ પડે છે અને જીવ પોતાના એ જ્ઞાનને જ જાણે છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો જીવ ટીવીને જાણે છે એમ કહેવું એ પણ નયા ભાસ છે. જીવ અન્ય પદાર્થને જાણે છે એમ કહેવું પણ નયા ભાસ છે. જીવ પોતાના જ જ્ઞાનને જાણે છે. જો આ આપણે નયની ચર્ચા અહીંયા પૂરી થાય છે, હવે અહીંયાથી નિક્ષેપ શરૂ થવાના છે. એકવાર ક્વિકલી રિવાઇઝ કરી લઈએ શું વાત કરી. નયમાં નિશ્ચય નહીં, વ્યવહાર નહીંની વાત કરી. હવે વ્યવહાર નહીંમાં બે પ્રકાર કીધા, એક આગમની દ્રષ્ટિએ કીધા અને એક અધ્યાત્મની દ્રષ્ટિએ કીધા. આગમની દ્રષ્ટિએ લૌકિક વ્યવહાર છે, તો લૌકિક વ્યવહારમાં એમ કહેવાની પદ્ધતિ છે કે જો આ મારું ઘર, મારી ગાડી, આ મારું જીન મંદિર, ખ્યાલ આવે છે ને. પણ જ્યાં અધ્યાત્મ દ્રષ્ટિની વાત આવે તો આ ઘર મકાન જીન મંદિર આદિ તો અન્ય પદાર્થ છે, જીવ દ્રવ્ય તો પોતાની દ્રવ્ય ગુણ પર્યાયની સત્તામાં રહે છે, તો પોતાની દ્રવ્ય ગુણ પર્યાયની સત્તામાં ભેદ પાડીને જે આ વાત કરવામાં આવે તો એ તો સાચો વ્યવહાર નહીં છે, પણ જો અન્ય પદાર્થ સાથે જોડીને વાત કરવામાં આવે તો એ નયાભાસ છે. બરાબર, હવે આપણે નેક્સ્ટ ક્લાસથી નિક્ષેપની ચર્ચા શરૂ કરીએ. જીનવાણી સ્તુતિ લઈએ. હે જીનવાણી ભારતી તોહી જપો દિન રેન, જો તેરી શરણા ગ્રહે સો પાવે સુખ ચેન. જીનવાણી કે જ્ઞાન તે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દેત હું દો. બોલો જીનવાણી માતનો જય હો.